તારીખ 22/12/1986 પૂજ્ય બેનશ્રીના વચનામ્રત બોલ નંબર 36 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 30.
આત્મામાં એકાગ્ર થવામાં વિધિ શું છે એ વિશેનું અહીંયા સ્પષ્ટીકરણ છે. બહુ ભાગ જીવો આ વિધિને નહીં સમજવાથી સીધે સીધો ઉપયોગને આત્મામાં સ્થિર કરવાનો વિકલ્પ કરે છે અને એમ માને છે કે અમે પુરુષાર્થ કરીએ છીએ. આત્મામાં ઉપયોગ સ્થિર કરવાનો અમે પુરુષાર્થ કરીએ છીએ. વિકલ્પ જરૂર કરે છે પણ એવો વિકલ્પ કાર્ય સાધક નથી, કેમ કે પુરુષાર્થ નથી, પુરુષાર્થનો એવો સ્વરૂપ નથી. એટલે અહીંયા એમ કહે છે કે જે પ્રથમ એટલે પહેલા અંતરંગ રુચિને પલટાવતો નથી પણ પ્રથમ ઉપયોગનો પલટો કરવા માગે છે એવો અભિપ્રાય છે. એ પણ માર્ગની વિધિના અજાણપણાને લીધે ઉત્પન્ન થયેલો અભિપ્રાય છે અને મિથ્યા અભિપ્રાય હોવાથી વારંવાર એવો પ્રયત્ન કરવામાં મિથ્યાત્વ દ્રઢ થાય, માર્ગનો પત્તો લાગે. હવે અહીંયા એમ કહ્યું કે અંતરંગ રુચિને પલટાવતો નથી, એને માર્ગનો ખ્યાલ નથી એટલે એને માર્ગની વિધિનો ખ્યાલ નથી. કઈ રીતે કઈ વિધિએ કામ થાય છે અથવા ઉપયોગ આત્મામાં સ્થિર થાય છે એનો એને ખ્યાલ નથી, ખબર નથી. અહીં રુચિ છે અને ઉપયોગ છે એવા બે પરિણામની ચર્ચા કરી છે. ઉપયોગનો વિષય સમજી શકાય છે કેમ કે સ્થૂળ પરિણામ છે. રુચિ સૂક્ષ્મ પરિણામ હોવાથી જીવ એને સમજી શકતો નથી અને તેથી જ્યાં ખરેખર પહેલાં કાર્ય કરવાનું છે એ કાર્ય જીવ કરી શકતો નથી. અનાદિથી જીવને રાગની રુચિ છે અને રાગની રુચિ છે એટલે કે દોષની રુચિ છે. એ રુચિ જ્યાં સુધી બદલે નહીં, પલટે નહીં અને નિર્દોષ પવિત્ર સ્વભાવની રુચિ થાય નહીં, રાગી આત્મતત્વની રુચિ થાય નહીં. સ્વભાવની રુચિ કહો કે ગુણની રુચિ કહો, રાગની રુચિ કહો કે દોષની રુચિ કહો, આ રીતે રુચિના વિષયમાં બે જ એના વિષય છે, ત્રીજો એનો વિષય નથી. કાં તો જીવને અનાદિની રાગની અને દોષની રુચિ છે, જો એ પલટો ખાય બદલાય તો એને ગુણની અથવા સ્વભાવની પવિત્રતાની રુચિ પ્રગટે. આત્મામાં સ્થિર રહેવા માટે, કેમ કે એ મોક્ષનું કારણ છે, આત્માનું સ્થિરત્વ છે એ નિર્જરા અને મોક્ષનું કારણ છે, તો એના માટે ઉપયોગ સ્થિર થવો જોઈએ એ વાત સમજી શકાય છે. અને ઉપયોગ સ્થિર કરવા માટે ઉપયોગ આત્મામાં આવે એને માટે બહારના ફેરફારો, બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્ત થવું બીજા કાર્યોથી નિવૃત્ત થો અને ધ્યાન સમાધિ આદિની ક્રિયામાં જોડાવ, એ વગેરે ઉપયોગનો ફેરફાર કરવાનો, અથવા શાસ્ત્રો વાંચવા, તત્વજ્ઞાનની પ્રવૃત્તિ કરવી, એમાંથી આગળ વધીને ધ્યાનની પ્રવૃત્તિ કરવી, પહેલાં તત્વજ્ઞાનની પ્રવૃત્તિ કરવી. તત્વજ્ઞાનની પ્રવૃત્તિમાં આ વાત છે, શાસ્ત્રમાંથી શોધવી મુશ્કેલ પડે એવી આ વાત છે. આટલા પ્રસિદ્ધ પરમાગમ છે, પહેલા રૂચિનો પલટો કરવો, પછી ઉપયોગ સ્થિર થશે, કાઢી દો આ વાત. એ અનુભવમાંથી કાઢેલી વાત છે. પરમાગમમાં મુખ્ય મુખ્ય સિદ્ધાંતોની વાત આવે અને શાસનના જીવોને એમાંથી આવી વાત સમજાવવી બહુ મુશ્કેલ પડે, સીધી સીધી, ત્યારે સત્પુરુષો આ વાત અનુભવમાંથી બહાર મૂકે છે. આ વિશિષ્ટતા છે. રુચિમાં કોઈ ક્રમ પડતો નથી. આમ તો ઉપયોગ પરસન્મુખમાંથી અંતર્મુખ એકાગ્ર થવામાં બીજો ક્રમ નથી, એ એક જ સમયનું કાર્ય છે. અંતર્મુખ ઉપયોગ થયો એના પૂર્વ સમયે ઉપયોગ બહિર્મુખ હોય છે. આમ તો ત્યાં એક જ સમયનું છે, એટલે બીજો કોઈ એમાં ક્રમ છે એમ નથી. પણ અન્ય મતમાં અને જૈન મતમાં આ વાત પ્રસિદ્ધ છે કે આત્મામાં સ્થિર થઈ જવું જોઈએ. આત્મામાં સ્થિર રહેતા કોઈ ઉપાધિ ભાવ નથી હોતો જીવને, અને કોઈ ઉપાધિ ભાવ નથી હોતો એ નિરુપાધિ ભાવ છે, એ સમાધિ ભાવ છે, એ મોક્ષનું કારણ છે. આ વાતો બહુ પ્રસિદ્ધ છે અને તેથી એ અંગેના પ્રયત્નો વિચારીને જુદી જુદી રીતે લોકો કરે છે, પણ એ વિધિ નથી. અને એ વિધિથી જે અજાણ છે, વાસ્તવિક માર્ગની વિધિથી જે અજાણ છે, એને કોઈ રીતે ઉપયોગ અંદરમાં સ્થિર થવાનું બનતું નથી. ગીતામાં એક જગ્યાએ એવી વાત આવે છે, ગાયના શિંગડા ઉપર, ટોચ ગાયના શિંગડા ઉપર રાયનો દાણો જેટલી વાર સ્થિર રહે, કેટલી વાર સ્થિર રહે રાયનો દાણો, કેટલી વાર સ્થિર રહે? એક તો ગોળ ઝીણો રાયનું, ગાયનું શિંગડું એવું લીસું કે ક્યાંય ગોળાય, બધે ગોળાય, એમાં કોઈ સ્થિર રહેવાની જગ્યા સપાટી નહીં, નહીં સપાટી રાયના દાણાને, નહીં સપાટી શિંગડાને. કેટલી વાર સ્થિર ઉપમા લીધી છે, એટલી વાર પણ જો આત્મામાં સ્થિર રહે, મન સ્થિર રહે, ત્યાં ઉપયોગ શબ્દ નથી પણ મન સ્થિર રહે, અને જ્યાં ઈશ્વરની વાત આવી હતી પરમાત્મામાં સ્થિર રહી એવી વાત આવે તો બહુ મોટું કલ્યાણ થઈ જાય, આત્માનો મોક્ષ થઈ જાય, એવી બધી વાતો આવે. બહુ એને વજન આપવામાં આવે છે કે આ વાત બહુ મહત્વની છે, એવી રીતે વાતો આવે છે. મહત્વ એટલું બધું આપે એટલે વાંચનારને એવી અપેક્ષા જાગે, એવી લાલચ થાય કે આવું એકવાર થઈ જાય તો સારું, કામ અઘરું જરૂર છે, દુર્લભ જરૂર છે, પણ એકવાર આવું થઈ જાય તો સારું, ના આવું થાય તો સારું. તો કહે છે એવું ઉપર ઉપરથી સમજાય છે, જૈન શાસ્ત્રો વાંચીને પણ એવી વાત સમજાય છે, અને ઉપયોગ છે એ પકડાય છે, સમજાય છે, એટલે ત્યાં જીવ મહેનત કરવાનો વિચાર કરે છે, પુરુષાર્થ લગાવવાનો વિચાર કરે છે એ સ્થાનમાં. પણ રુચિનું પરિણામ પકડાતું નથી કે જીવની રુચિ ક્યાં કામ કરે છે, એટલે એ સ્થાનમાં જીવનો પ્રયત્ન અને પુરુષાર્થ ચાલતો નથી. એટલે એક પ્રસિદ્ધ સૂત્ર જેવી વાત ગુરુદેવ પ્રસિદ્ધ કરેલી કે રુચિ અનુયાયી વીર્ય, વીર્ય નામ પુરુષાર્થનો પર્યાય, તારી રુચિ હશે એને અનુસરીને પુરુષાર્થ કામ કરશે રુચિ થી વિરુદ્ધ જઈને પુરુષાર્થ કામ કરી શકશે નહીં, કરવો હોય તો પણ કરી શકશે નહીં. એ પરિણામની વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. એટલે ઉપયોગને અંદરમાં લાવતા પહેલા આ પડખાનો હજી જેણે વિચાર સુદ્ધા કર્યો નથી, અથવા આ વિષયમાં પોતાની કોઈ તપાસ નથી, તો એને ઉપયોગ સ્થિર થવાનો અંદરમાં કોઈ પ્રકાર ઉત્પન્ન થાય એવું બનતું નથી. બીજી રીતે વિચારીએ તો જે જે આત્માએ આત્મામાં ઉપયોગને સ્થિર કર્યો તે આત્માઓની પહેલાં રુચિએ પલટો ખાધો છે, પછી એનો ઉપયોગ આત્મામાં આવ્યો છે. આમ સમજવા યોગ્ય છે. તો એની રુચિ પલટાઈ ગઈ પહેલા એવું શું બન્યું કે આ ધર્મનો માર્ગ કોઈ રૂઢિગત નથી, પણ આ ધર્મનો માર્ગ સીધો સીધો ગુણ દોષને સ્પર્શે છે. ગુણ દોષ ઉપર જ આખો વિષય ધર્મનો આધારિત છે એવો આ વિષય ધર્મનો છે. એટલે રુચિ દૂષિત ભાવોમાં કામ કરે છે કે નહીં એ જો પોતે તપાસે તો સમજી શકે એવું વિષય છે. જીવને દૂષિત પરિણામ થાય છે, પોતામાં થાય છે, કોઈના ઘરમાં થતા નથી કે એને ન સમજાય. બીજા પદાર્થમાં થતા હોય તો ન સમજાય, પણ પોતામાં જ થાય છે જો પોતે એની તપાસ રાખે તો એને સમજાય એવો વિષય છે. જ્યાં સુધી એ દોષની રુચિ પડી છે ત્યાં સુધી એને ધર્મ પામવાની અપેક્ષા રાખવી એ નહીં બની શકવા યોગ્ય કાર્ય છે, એ વ્યર્થ કાર્ય છે. એટલે આપણે ઘણી વાર ચર્ચા કરીએ છીએ એ વિષયમાં કે કદી પણ પોતાના દોષનો બચાવ કરવો નહીં, કેમ કે બચાવ કરવો એ દોષનો પક્ષ કરવા બરાબર છે. દોષનો પક્ષ ત્યારે જીવ કરે કે જ્યારે એને દોષની રુચિ તીવ્ર હોય ત્યારે. જો પોતાના દોષનો પણ પક્ષ કરવા યોગ્ય નથી તો બીજા દોષિત જીવોના દોષના પરિણામનો પક્ષ કરવા યોગ્ય છે એ વાત તો સમજાવવાની પણ જરૂર રહેતી નથી. એ તો ત્યારે થાય કે અતિ તીવ્ર દોષની રુચિ થઈ હોય ત્યારે. બીજા જીવો જેના ઉપર મમત્વ હોય, જેના ઉપર રાગ હોય, એના દોષિત પરિણામનો પક્ષ કરે જીવ, અતિ તીવ્ર દોષની રુચિ હોય તો થાય. તો અહીં એમ સમજવા યોગ્ય છે કે ત્યાં આ જીવ ધર્મ પામવાથી અતિ દૂર છે. એ જ્યાં જીવ ઊભો છે ત્યાં જે વિચારવા યોગ્ય છે એવો વિષય છે. જેને ગુણની અને પવિત્રતાની રુચિ છે એને ગુણવાન, જેને ગુણ પ્રગટ છે એવા ગુણવાન ધર્માત્મા ઉપર પણ રુચિને વશ, ગુણની રુચિને વશ અત્યંત અનુરાગ ઉત્પન્ન થાય છે, ભક્તિ ઉત્પન્ન થાય છે એવા એના રુચિના બાહ્ય લક્ષણવાળા પરિણામ છે. એને સમર્પણ આવે છે એ રુચિને અનુસરતા બાહ્ય પરિણામ છે, અંતરંગ પરિણામ નથી એ રુચિને. કેમ કે કોઈને એવો બહારમાં એ પ્રકાર પણ પુણ્યોદય હોય છે, અંતરંગ રુચિ ન હોય છતાં બહારમાં એ પ્રકારનો અનુરાગ અને અર્પણતા દેખાય, પણ એ યથાર્થ નથી. યથાર્થ તો એ છે કે અંતરમાં પોતાના પવિત્ર સ્વભાવની રુચિ અને પવિત્ર સ્વભાવને પ્રગટ કરવાની ભાવનાથી એને એ બાહ્ય પ્રકાર હોય તો એના અંતરંગ પરિણામને અનુકૂળ છે. નહીંતર તો એ વાત સહેલી છે કે બહારની અંદર એવું અનુસરણ કરે, પણ એથી કાંઈ ખરેખર રુચિનું માપ બધાને માટે નીકળતું નથી. જેમ વ્યવહાર રત્નત્રય નિશ્ચય રત્નત્રય વાળાને જ હોય છે, બરાબર. એનો જ વ્યવહાર સારો છે. પણ કોઈ નિશ્ચય રત્નત્રયના અભાવમાં વ્યવહાર રત્નત્રયને પાળે તો એનો વ્યવહાર સાચો નથી. એ રીતે અંતરંગમાં આત્માની નિશ્ચય રૂચિ રુચિ ઉત્પન્ન થયા વિના બહારમાં ધાર્મિક કાર્યોની અંદર સમર્પણ હોય કે અનુરાગ હોય તો એથી કાંઈ એને અંતરંગ રુચિ છે એમ પણ સમજવા યોગ્ય નથી. અંતરંગ રુચિ છે એ પોતાના આત્મા સાથે સંબંધ ધરાવે છે અને એ વિષય થોડો વધારે સૂક્ષ્મ પડે છે, એટલે એને રુચિને અહીંયા અંતરંગ એવો શબ્દ લગાવ્યો છે વિશેષણમાં. એ અંદરનું અંગ છે, બાહ્ય પરિણામનું બાહ્ય અંગ નથી. પરિણામો જે પ્રવર્તે છે એ પરિણામનું આ એક અંદરનું અંગ છે, એટલે એને અંતરંગ કહ્યું છે. એ પ્રશ્ન થવા યોગ્ય છે કે આત્માની રુચિ કેવી રીતે થાય, આ પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે કે આત્માની રુચિ કેમ કરવી. તમે એમ કહ્યું કે ઉપયોગ એમને એમ પલટો નહીં ખાય, એમને એમ ઉપયોગ પલટો ખવડાવવો હશે તો પણ નહીં ખાય, અને રુચિ પહેલાં જોઈએ તો રુચિ કેવી રીતે પ્રગટાવી. રુચિ છે એ કોઈ એવી ચીજ નથી કે એને કૃત્રિમતાએ ઊભી કરી શકાય. જેમ માણસ એમ કહે છે કે પરાણે પ્રેમ થતો નથી, કોઈ પરાણે પ્રેમ કરી શકાય કે કરાવી શકાય એવું બનતું નથી, એવો એક રુચિનો વિષય છે કે એ કોઈ પરાણે કરવાની કૃત્રિમતાથી કરવાની ચીજ નથી. જીવને જો દૂષિત પરિણામમાં દુઃખ લાગતું હોય તો જ એને કાંઈક રસ્તો આત્માની રુચિનો ઊભો થાય એવું છે, ઉપાય મળે એવું છે. પણ જ્યાં સુધી આ જીવને દોષમાં પણ ઠીક પડે છે ત્યાં સુધી કોઈ રીતે આત્મિક રુચિ ઉત્પન્ન થઈ શકે એવું નથી. એને ઉત્પન્ન કરવા માટે તો સુવિચારણા છે, એ એક કાંઈક નિમિત્તભૂત સાધન કહી શકાય. સુવિચારણામાં એ હિત અહિત પારમાર્થિક સુખ દુઃખનો વિષય એને સમજવામાં આવે, સમજવામાં પણ હિતને લક્ષે સમજવામાં આવે, હિત અહિતના મુદ્દાને મુખ્ય કરીને સમજવામાં આવે તો એને રુચિ પ્રગટવાનો અવકાશ છે. એ સાધારણ રુચિની વાત થઈ. આત્માની રુચિ જેને આત્માની અનન્ય રુચિ કહીએ કે જે રુચિ ખરેખર ઉપયોગને પલટવાનું સાક્ષાત સાધન છે અથવા કારણ છે એમ કહીએ, એ રુચિ તો પોતાના આત્મ સ્વરૂપની ઓળખાણ થાય છે, નિર્ણય થાય છે ત્યારે જ પ્રગટે છે. જેને ગુણ પ્રાપ્ત કરવા છે અને પવિત્રતા પ્રાપ્ત કરવી છે એવા જીવને જ્યારે ગુણનિધિ એવો આત્મા ઓળખાય ત્યારે એ ઓળખાણપૂર્વક જે આત્માની રુચિ જાગે છે એ કોઈ અનન્ય રુચિ જાગે છે. એ રુચિનું ચિહ્ન એવું છે ભાવની અંદર કે જેને જેની અનન્ય રુચિ હોય તેનાથી તે દૂર રહી શકે નહીં. કેમ? આત્માની રુચિવાળાનો ઉપયોગ આત્મામાં અભેદ થઈ જાય છે એનું આ કારણ છે. રુચિને કારણ કેમ લીધું? કે જેને જેની રુચિ હોય તેનાથી તે દૂર રહી શકે નહીં. જેને એમ ઓળખાયું કે મારો આત્મા જ ગુણ નિધાન છે, કે એક એક ગુણ એવા અલૌકિક છે કે લૌકિક ગુણ જેની પાસે દોષમાં ખતવા પડે છે, દોષના ખાતામાં જાય છે. જેમ કે ક્રોધને લોકો દોષ કહે છે, ક્ષમાને ગુણ કહે છે. તો અહીંયા કહે છે કે ક્રોધ તો દ્વેષ ભાવ અશુભ ભાવ છે, ક્ષમા છે એ કષાયની મંદતા વાળો શુભ ભાવ છે, પણ બંને કષાય હોવાથી દોષ ભાવ છે. નિશ્ચય ક્ષમા તો નિર્દોષ વિતરાગ પરિણામ છે, રાગરહિત પરિણામ છે. એવો એક એક ગુણ લૌકિક ગુણથી તો એટલો અલૌકિક રીતે છે કે એને ગુણ દોષમાં, લૌકિક ગુણો દોષમાં ચાલ્યા જાય એવી જેની સરખામણી થાય છે. એવા અનંત અનંત ગુણનું નિધાન આત્મા પોતે જ છે અંતરમાં, એમ જેને જ્યારે ઓળખાય છે ત્યારે એને પોતાના આત્માની અનન્ય રુચિ ઉત્પન્ન થવાથી ઉપયોગ અંદરમાં આવી જાય છે. આત્માની રુચિ આત્માના સર્વ પરિણામને ખેંચીને જાણે અંદર લાવે છે, એક જગ્યાએ લાવી દે છે, એવી રુચિનું બહુ મોટું કામ છે. અને એ રુચિ સ્વરૂપની ઓળખાણથી પ્રગટ થાય છે. તીર્થંકર ભગવાનના ગુણની સ્થિતિ, એટલે તો આત્માની સ્થિતિ, આત્માના જ ગુણ છે ને. તીર્થંકર ભગવાન એક આત્મા, એવા આત્મા છે કે જેમણે સર્વ ગુણો પ્રગટ કર્યા છે. જેમને આત્માના સર્વ ગુણો પ્રગટ કર્યા, અલ્પ માત્રામાં જેને પ્રગટ કર્યા હોય એવા ગુણવાન આત્માઓ પ્રત્યે પણ જો બહુમાન ભક્તિ અર્પણતા આદિ થતા હોય, અનુરાગ થતો હોય, તો સર્વજ્ઞનો તો વિષય સર્વોત્કૃષ્ટ છે. એમાં તો કોઈ વિવાદની પણ જગ્યા નથી. સર્વજ્ઞની ભક્તિ, મુનિની ભક્તિ, ધર્માત્માની ભક્તિ કરવા પાછળ આ એક જ મુદ્દો છે કે ગુણની રુચિ છે, એટલે એવા રાગના પણ એવા જ રુચિને અનુસરતા પરિણામ થાય છે, રુચિને મેળ ખાય એવા પરિણામ થાય છે, એમ છે. પાપનો ઉદય એટલે શું કહેવા માંગુ છો? એટલે પાપનો ઉદય એટલે કર્મના પરમાણુ પાપના લેવા છે, પાપ પ્રકૃતિના, કે પોતાનો જીવ ભાવ લેવો છે? પાપ ભાવ જીવના પણ પરિણામ છે, અને પાપ પ્રકૃતિમાં ઉદય હોય એ પણ એક ઉદય કહેવાય છે. ને ઉદય કહીને શું કહેવું છે પ્રશ્નમાં? પાપનો ઉદય એમ કહીને શું શું પ્રશ્ન છે? પોતાને છટકી જવું છે કે શું કરીએ, અમારે પાપનો ઉદય છે એટલે અમને આત્માની રુચિ નથી થતી, હે? કર્મ, અમારે કોઈ પાપ કર્મનો ઉદય છે એટલે અમને આ રુચિ થતી નથી. પણ પાપ કર્મનો ઉદયમાં જોડાવું કે ન જોડાવું એ તારી સ્વતંત્રતાની વાત છે. કર્મનો ઉદય બળજોરીથી તને એના પ્રત્યે જોડાણ કરાવતો નથી. વર્તમાન જૈન સંપ્રદાયમાં આ વિષયમાં મોટી ગડબડ ઊભી થઈ છે. દિગંબરોમાં, શ્વેતાંબરોમાં, સ્થાનકવાસીઓમાં, બધાએમાં આ એક ભૂત ગરી ગયું છે કે કર્મનો ઉદય જીવને બધું કરાવે છે. શું? જેમ કોઈ ભૂત વળી ગયું હોય અને ભૂત બધી ચેષ્ટા કરાવે, એમ આ એક ઊંધી માન્યતાનું ભૂત વળી ગયું છે લોકોને. આ ગુરુદેવે એના ઉપર મંત્ર આપ્યો છે. આ ભૂત પેલા મંત્રથી ભૂતને છોડાવે છે ને, એને આ મંત્ર આપ્યો છે કે જો ભાઈ તું એક આત્મા છો, અનંત ગુણ નામ અનંત શક્તિનો ધણી તું છો, કાંઈક સંભાળ તારી ગુણ સંપત્તિને, તારી તાકાતને સંભાળ, અને કર્મનો ઉદય તને કાંઈ કરી જાય એ વાતમાં માલ નથી. જેમ કોઈ માણસ એમ કે, બાળકો એમ કે મને આ બીવડાવે છે, તો કે શું કરે છે? કે મારા સમુંડોળા કાઢે છે. પણ ક્યારે બીવડાવે છે? કે તું બીએ છો ત્યારે બીવડાવે છે. એ ડોળા કાઢતો, તું એના કરતા મોટા ડોળા કાઢ, હે? મારે શું બીવાની જરૂર છે? બીએ એને બીવડાવે છે, કે ન બીએ એને કોઈ બીવડાવે છે, હું શા માટે બીબીને મરી જાય છે. એ કર્મનો ઉદય મને આમ કરાવે છે, એ કર્મનો ઉદય મને જેમ કોઈ ગાડાને બળદ ગાડામાં બળદને જોડીને ધોસરું નાખીને કામ કરાવે કે ખેંચ ગાડું, એમ કર્મ તારી પાસે કામ કરાવે છે. ભાડ્યા તે કોઈ દિવસ કર્મને અમથું અમથું મફતનું ભૂત અંદર વળગાડ્યું છે. ભાઈ કર્મ છે એ જળ પરમાણુ છે, બિચારા આંધળા છે, એને કાંઈ ખબર નથી. ન તો એને પોતાના શું પરિણામ કરવા એની ખબર છે, તો પછી બીજા જીવના પરિણામ શું કરવા એની એને શું ખબર હોય. તું જીવતો જાગતો દેખતો જીવ છો, તારામાં તારી શક્તિ છે તારું કાર્ય કરવાની, કોઈ તેને તને પરાધીન કરી શકે એ વસ્તુ સ્થિતિ નથી. સ્વતંત્રતાનો ઢંઢેરો પીટ્યો ગુરુદેવશ્રી, કેમ કહેતા કે આ સ્વતંત્રતાનો ઢંઢેરો છે, દાંડી પીટીને જાહેર કરવામાં આવે છે કે જીવ સ્વતંત્ર છે, પોતાનું હિત કરવા માટે પણ સ્વતંત્ર છે અને અહિત કરવા માટે પણ સ્વતંત્ર છે. વિચાર કરીને જીવો એ હિતમાં જોડાવા યોગ્ય છે, અહિતનું કાર્ય છોડવા યોગ્ય છે. બહુ સ્પષ્ટ કર્યું. કેટલાયના આવા ભૂતના વળગાડ નીકળી ગયા, કેટલા માણસો આવ્યા સાહેબ. આ કર્મની વાત તો અત્યાર સુધી આમ જ સંપ્રદાયમાં ચાલી છે, ત્રણેય જગ્યાએ. કર્મનો ઉદય જીવને પરાણે રાગ કરાવે છે, પાપનો ઉદય પાપ કરાવે, પુણ્યનો ઉદય પુણ્ય કરાવે. અને ઉદય વગરનો કોઈ જીવ નહીં, પછી એને મુક્ત થવાનો તો કાંઈ પ્રશ્ન રહ્યો નહીં. પાપ કરે ત્યારે વળી પાપ કર્મ બાંધે, પુણ્ય પરિણામ કરે ત્યારે વળી પાછા પુણ્યના પરિણામ પુણ્યના કર્મ બાંધે, ક્યારે મુક્ત થાય? એને કોઈ મુક્ત થવાનો અવસર રહેતો નથી. જેની માન્યતા જ ઊંધા સિદ્ધાંતને ગ્રહણ કરનારી છે એને કોઈ રીતે છૂટવાનો અવસર નથી. એક બીજી વાત પૂછું કે પાપનો ઉદય છે માટે અમને આત્માની રુચિ થતી નથી, શું કરીએ? અમારે તો આત્માની રુચિ કરવી છે, પણ પાપનો ઉદય છે શું કરીએ? માટે અમે નિરાધાર છીએ, હેલ્પલેસ છીએ. હા, બહારમાં કંઈક જરૂર પડે ત્યારે એવું વિચારો છો કે અત્યારે ઉદય નથી? મૂકો પડતી આ વાત, જેમ આત્માનું હિત કરવાની વાત પડતી મૂકી દીધી પાપનો ઉદય સમજીને, એમ ક્યાંક બહારમાં જરૂર પડી, કોઈ કાર્યની આવશ્યકતા ઊભી થઈ, આ દીકરીનું હક પણ થતું નથી, મહેનત કરીએ છીએ પણ થતું નથી, ઉદય નથી, મૂકો પડતી વાત, હવે કરવું જ નથી. હે, ત્યાં તો જેમ જેમ દિવસો જાય તેમ તેમ એને ચટપટી લાગે. ઉદય નથી ખબર પડે તો મૂકી દે છે કે ત્યાં પ્રયત્ન વધારે કરવા લાગે છે? તો ઉદય નથી, આ કાર્યનો ઉદય નથી, એ જ્ઞાન એ કાર્ય કરવા માટે વધારે પુરુષાર્થમાં યોજે છે કે કાર્યને પડતું મુકાવે છે? કે જ્યાં જરૂરિયાત લાગે ત્યાં એ વધારે પુરુષાર્થને જોડે છે. અહીંયા તું પુરુષાર્થ મૂકી દે છો એનો અર્થ કે તને જરૂરિયાત લાગી નથી, આ ચોખ્ખી વાત છે. તારે જરૂર નથી એટલે આ બાનું પકડ્યું, છળ પકડ્યો, શું કરીએ? પાપનો ઉદય છે, એમને આત્માની રુચિ થતી નથી, આ તો છળ પકડવાની વાત છે. રુચિ આત્માની ઓળખાણ કરીને કરવી. અનન્ય રુચિ ઉપયોગને અંતર્મુખ કરવાના કારણભૂત એવી રુચિ આત્માની ઓળખાણથી ઉત્પન્ન થાય છે. આત્માની ઓળખાણ કરવાનું પહેલામાં પહેલું કાર્ય છે, એનું આ બાહ્ય સાધન શાસ્ત્ર સ્વાધ્યાય છે, એ બાહ્ય સાધન છે. એ નિમિત્તે શાસ્ત્રોમાં જે તત્વજ્ઞાનનું નિરૂપણ છે સત્શાસ્ત્રોમાં, એ નિમિત્તે પોતાની અંતરંગ શું વિચારણા, હિત અહિતને મુખ્ય કરીને જો કરવામાં આવે તો એને આત્મા ઓળખવો જોઈએ. એ વાત પહેલામાં પહેલી લક્ષ્ય ઉપર જાય છે કે જ્યાં સુધી મારા સ્વરૂપનો નિશ્ચય નહીં થાય યથાર્થ રીતે, ત્યાં સુધી એ પણ કાર્ય સવળું થાય છે કે અવળું થાય છે એનું જજમેન્ટ નહીં નીકળે. પોતે કોણ છે ને કેવો છે ને ક્યાં છે કેમ છે એ નક્કી થયા વિના કેવી રીતે કોઈ કાર્ય આ યોગ્ય છે કે અયોગ્ય કાર્ય છે એમ નક્કી થાય? કોઈ રીતે ન થાય. કોઈ સ્થાનમાં થાય છે, પણ ઘરમાં પણ કોઈ નિશ્ચિત સ્થાન હોય છે, બજારમાં સમાજમાં બધે નિશ્ચિત સ્થાન હોય છે કે હું ફલાણો છું. સ્થાન નિશ્ચિત થયા વિના એ સ્થાનને અનુરૂપ કર્તવ્ય કે અકર્તવ્ય કોઈ નિર્ણય સાચો થઈ શકતો નથી. પોતાનું કર્તવ્ય નક્કી કરવા માટે એને પ્રથમમાં પ્રથમ પોતાનો નિશ્ચય કરવો જ રહ્યો કે મારું મૂળ સ્વરૂપ શું, એ નક્કી કર્યા વિના કર્તવ્ય શું ને અકર્તવ્ય શું એ વાત કદી સાચી હોઈ શકે નહીં. સ્વરૂપ નિશ્ચય છે એ ઓળખાણનો વિષય છે, પોતાના સ્વરૂપની ઓળખાણ કરવાનો વિષય, પોતાની જાતને ઓળખવાનો વિષય છે. બે પદાર્થ સ્પષ્ટપણે છે, એક ચૈતન્ય પોતે છે, બીજા જળ પદાર્થ છે. બીજા જીવો ચૈતન્ય પદાર્થ છે, પણ એ કોઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. એક જળના નિમિત્તે એને સમજવામાં આવે છે કે ત્યાં પણ જીવ છે, પણ પોતે તે પોતે છે અને બીજા જીવ કે બીજા અજીવ તે બધા પર તે પર બીજા તે બીજા છે. પોતે પોતે છે અને બીજા બીજા છે એટલું પણ જ્યાં હજી બરાબર નથી રહેતું ત્યાં અંદરની ઓળખાણ તો કરવી કેવી રીતે? પ્રકારે જીવ પોતામાં પોતા પણ હજી વિચારતો નથી કે એ વાતને નિશ્ચિત રાખતો નથી, ત્યાં એને અંતરંગ સ્વરૂપ ઓળખવાનો તો પ્રશ્ન રહેતો નથી. કારણ કે જાતને અંદરની જાતને ઓળખવી છે, ચૈતન્યની જાતને ઓળખવી છે, એ તો ચૈતન્યના આભાસરૂપ એવા જે રાગાદી પરિણામ છે તેનાથી પણ જુદી જાત છે, એટલે હદ સુધી ઓળખાણ કરવાની છે. તો અહીંયા જળ ચેતનને પણ રોજિંદા વ્યવહારમાં ભિન્ન ભિન્ન સ્થાનમાં રાખતો નથી કે એ જાતનો એનો પ્રયત્ન નથી ત્યાં અંદરમાં આવવાનું, તો એને બીજી સૂક્ષ્મ વિચારણા ઉત્પન્ન થતી નથી. એટલે ઓળખવા માટે પણ એણે ભેદ જ્ઞાનનો ને સાધન બનાવવું, જુદાપણાનું જે જ્ઞાન છે એને સાધન બનાવવું અને એ સાધનથી ઓળખાણ કરવી. ઓળખાણ માટે પણ ભેદ જ્ઞાન અને ઓળખાણ થતાં રુચિ ઉત્પન્ન થતાં પણ ભેદ જ્ઞાન, એ ભેદ જ્ઞાન એ એક જ સંવરનું નિર્જરાનું અને મોક્ષનું સાધન છે. શરૂઆતથી માંડીને આદિ મધ્ય અંતમાં એક જ સાધન છે અને બીજું કોઈ સાધન નથી. એટલે કોઈ સાધનાંતરની માથાકૂટમાં પણ પડવા જેવું નથી. આમ કરવાથી થશે, આ સાધન હશે, ફલાણું સાધન હશે, પહેલાં આમ કરેલું આમ કરેલું આમ કરેલું કાંઈ પહેલાં કાંઈ નહીં, એ ભેદ જ્ઞાનને જ સર્વત્ર સાધન તરીકે અંગીકાર કરવો અને એ સિવાય સાધન તરીકે બીજું કાંઈ અંગીકાર કરવો એક જ સાધન છે. બીજા સાધનો જે કહેવાય છે એ બધા આપોઆપ કહેવાતા સાધનો આવી મળશે જો ભેદ જ્ઞાન થશે તો, અને નહીંતર કોઈ સાધન સાધન તરીકે નહીં રહે. એ બધા સાધન તને બંધનનું જ બાધક તરીકે જ નિમિત્ત થશે. ગાયું શ્રીમદજીએ, સૌ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન સમજાય. 12માં જપ તપ શાસ્ત્ર સ્વાધ્યાયથી માંડીને બાહ્ય ક્રિયાના તમામ સાધન કર્યા, ત્યાગ કર્યો, ત્યાગ અથાગ લયો, ઘણો ત્યાગ કર્યો. એમ એ 24માં વર્ષમાં પદકી લખ્યું છે, હિન્દીમાં લખ્યું છે, છતાં કઈ હાથ ન આવ્યું. કારણ કે એને અંદરમાં ભેદ જ્ઞાન કર્યું નહીં, ઓળખવા માટે પણ ભેદ જ્ઞાન કર્યું નહીં, અનુભવ કરવા માટે પણ ભેદ જ્ઞાન કર્યું નહીં. અમૃતચંદ્ર આચાર્યદેવે સંવર અધિકારમાં આ વિષય ઉપર બહુ વજન આપ્યું છે, એટલું વજન આપ્યું કે એક શ્લોક એમણે એવો લખ્યો કે ભેદ વિજ્ઞાન તહ સિદ્ધા સિદ્ધા એ રીતે લખે છે. જેટલા આત્માઓ સિદ્ધ થયા, સિદ્ધિને વેર્યા, એકમાત્ર ભેદ વિજ્ઞાનથી. તસ્ય અભાવતઃ બધા બધા એ રીતે લખે છે. જેટલા હજી રખડે છે, બંધાય છે, એ ભેદ વિજ્ઞાનના અભાવમાં જ બંધાય છે, બીજું કાંઈ કારણ નથી. પાપ કરે છે ને પુણ્ય કરે છે માટે બંધાય છે એવી વાત લેવાને બદલે વેદ જ્ઞાનનો અભાવ છે માટે બંધાય છે એવી વાત લીધી છે. આ બહુ મોટી વાત છે. એટલે પહેલાં શું કરવું એ વાત આમાંથી નીકળે છે. માર્ગની યથાર્થ વિધિ છેલ્લી લીટી એમ લીધું છે ને, માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે કે પ્રથમ રુચિનો પલટો કરે અથવા પ્રથમ રુચિનો પલટો થાય, એમ કરે અથવા થાય એક આ છે, તો ઉપયોગનો પલટો સહજ થઈ જશે. તો ઉપયોગ પલટાવવા માટે કોઈ કૃત્રિમ ઉપાય નહીં કરવો પડે, પણ એ ઉપયોગ સહજ જ પલટાઈ જશે એમ કહે છે. જે કાર્ય સહજ થાય એના જેવું બીજું સહેલું અને સુગમ શું છે? અને કૃત્રિમ રીતે ઘણો પરિશ્રમ કર્યો એમ એને લાગે, છતાં એમ થાય કાંઈ થતું નથી. ઘણા એ રીતે પ્રશ્ન લઈને આવે છે કે પુરુષાર્થ તો કરીએ છીએ, આ બધું સમજાય છે, પુરુષાર્થ કરીએ છીએ, પણ કાર્ય થતું નથી. કે કાર્ય તો સહજ જ થાય છે, થતું નથી એ પ્રશ્ન અસ્થાને છે. કાર્ય તો સહજ જ થાય છે, જો પ્રથમ રુચિનો પલટો થાય તો ઉપયોગ અંદરમાં એકાગ્ર થવાનું કાર્ય સહેજે સહેજે થાય છે, ન થાય એવું બનતું નથી. બારમાં પણ રુચિનો વિષય ઉદયમાન થાય, ઘણાને એમ હોય કે અમને મને ફલાણી ચીજ વધારે ભાવે, તો જ્યારે એ ચીજનો પ્રસંગ આવીને ઊભો રહીએ ત્યારે એને પરિણામમાં તીવ્ર રસ ઉત્પન્ન કરવા માટે કોઈ વિકલ્પ કરવા પડે છે કે સ્વાદને શીખવી પડે છે? કાંઈ બનતું નથી, આપોઆપ જ બધા પરિણામ ઉગ્ર થઈને એ વિષયમાં જોડાઈ જાય છે. એવું બને છે કે તો આ તો એક અસાધારણ વિષય છે. આત્મા અદ્ભુતથી અદ્ભુત અસાધારણ તત્વ છે, સર્વોત્કૃષ્ટ, જેમાં સુખની હદ નથી, શાંતિની હદ નથી, આનંદની હદ નથી. એવા બેહદ સુખ શાંતિ ને આનંદના આનંદનો ભાવ પીડ્યો છે, સ્વભાવ પીડ્યો છે, એવા આત્મા પ્રત્યે પુરુષાર્થને લઈ જવા માટે એને કૃત્રિમ પ્રયત્ન કરવો પડે એમ કેમ હોઈ શકે? એમ તો હોઈ શકે પણ જો એની ઓળખાણથી રુચિ થાય તો ઉપયોગનો પલટો ખાવો એ સહજ જ છે, ન પલટો ખાય એવું બનતો નથી. બીજી રીતે વિચારીએ તો જે જીવને શુદ્ધોપયોગ થઈને ઉપયોગ આત્મામાં અંતર્મુખ થાય છે, અભેદ થાય છે, એ નિર્વિકલ્પ ઉપયોગના ટાણે એને ઉપયોગ અંતર્મુખ કરવાનો વિચાર સુદ્ધા વિકલ્પ પણ રહેતો કે હોતો નથી. એને તો પોતાના શુદ્ધાત્માનું લક્ષ થયું છે, ઓળખાણમાં આવેલો શુદ્ધ આત્મા લક્ષમાં છે, અને એના લક્ષમાં ઉપયોગ બહારથી જતો બંધ થઈને આપોઆપ ઉપયોગ અંદર સહજપણે લાગી જાય છે, આવી જાય છે. ઉપયોગ ઉપર એનું લક્ષ પણ હોતું નથી ને ઉપયોગ ઉપરની એની વિચારણા પણ હોતી નથી. વિચારણા પણ એની શુદ્ધ આત્માની રુચિના વિષયભૂત શુદ્ધ આત્માની, લક્ષ એના ઉપરનું, અને પુરુષાર્થમાં એની સહજ પ્રત્યક્ષતાને લીધે એવી ઉગ્રતા ઉત્પન્ન થઈ જાય છે કે ઉપયોગ બહાર જતો તો, મન સાથે વર્તતો તો તે અટકી જઈને, એનું વલણ બહિર્મુખ હતું તે ફરી જઈને અંતર્મુખ થઈને સહેજે સહેજે સ્થિર થાય છે આત્મામાં. એના માટે એને ઉપયોગ ઉપર પણ જોવાનું રહેતું નથી. એટલું સહજપણે એ ઉપયોગને અંદરમાં આવવાનું કાર્ય થઈ જાય છે. એનું કારણ એની રુચિ છે, શુદ્ધાત્માની રુચિ છે. હા, મેનો વિષય એક થઈ જાય છે. પછી જ્યારે ઓળખાણ થાય છે ત્યારે રુચિનો વિષય પણ આત્મા, અને જ્ઞાનમાં લક્ષણનો વિષય પણ આત્મા. અને આ વિષયની અંદર જીવોને બચાવ્યા છે કહો કે ચેતાવ્યા છે એમ કહો, એક ગુરુદેવે બહુ જોરથી વાત એ કરી છે કે જેને પુણ્યની રુચિ છે એને આત્માની રુચિ નથી, એને જળની રુચિ છે. આ બહુ પ્રસિદ્ધ વચનો છે ગુરુદેવના, પરમાગમ સારમાં લીધા છે. અને આમ બહાર અનેક જગ્યાએ આ વચનો ગુરુદેવના બહુ પ્રસિદ્ધ થયા છે. કેમ કે જીવ ધર્મના ક્ષેત્રમાં અનાદિથી રાગની રુચિને વધારે પોષણ આપીને મજબૂત થતો હોય તો એનું કારણ આ પુણ્ય ભાવ છે, શુભ ભાવ છે. અને એ પુણ્યની રુચિ જ એને આત્મામાં આવવા દેતી નથી. કેમ કે એ પુણ્ય તત્વ છે એ આત્મતત્વ નથી, રાગ તત્વ છે એ આત્મતત્વ નથી, એ અનાત્મ તત્વ છે. જેને અનાત્માની રુચિ છે એને આત્માની રુચિ ન થાય, ને જેને આત્માની રુચિ હોય એને અનાત્માની રુચિ ન થાય. એટલા માટે ઓળખાણનો વિષય પ્રથમ કરવા આગળ રાખ્યો છે કે એ તને પુણ્ય પાપ રહિત આત્મતત્વની ઓળખાણ થશે. અને જે પુણ્ય ભાવોની અત્યાર સુધી તને કિંમત છે એ કિંમત તને આત્માની કિંમત આવતા ઉડી જશે. પુણ્યની કિંમત જશે, પુણ્યના ફળની કિંમત જશે, બે રીતે તારો છુટકારો થઈ જશે. પ્રથમ ઓળખાણથી રુચિમાં છુટકારો થઈ જશે, એટલે રુચિ પૂરી બદલાઈ જશે. આત્માની રુચિવાળાને આત્માનો અનુભવ થાય છે, પુણ્યની રુચિવાળાને કદી આત્માનો અનુભવ થતો નથી. જ્યાં સુધી પુણ્યની રુચિ છે ત્યાં સુધી. આ એક બહુ મોટી વાત કરી છે. અને કોઈ પણ જીવ સમજી શકે એવી વાત કરી છે કે તને પુણ્યની રુચિ છે, રાગની રુચિ છે, તો તને જળની ને અનાત્માની રુચિ છે. અનાત્માની રુચિ કહો કે જળની રુચિ કહો, કોઈ વાર ગુરુદેવ પાસે પ્રશ્નો નીકળતા તત્વ ચર્ચામાં ત્યારે પણ આ વાત એવી રીતે ચાલતી કે તત્વજ્ઞાનનો વિષય સમજાય, ગુરુદેવ જેવા મહાપુરુષનો સંયોગ થયો હોય, અનેક વાર સાંભળવાનું મળ્યું હોય, સત્શાસ્ત્રો ઉપલબ્ધ છે એ પણ વાંચવાનું થયું હોય, ત્યારે મુમુક્ષુ જીવો પ્રશ્ન કરતા કે આ બધું સમજાય છતાં ક્યાં અટકીએ છીએ ખ્યાલમાં આવતું નથી, અને અમારે જે આત્મકાર્ય કરવું છે એ સંપન્ન થતું નથી, પ્રાપ્ત થતું નથી, એટલે કે સમ્યક દર્શન શુદ્ધોપયોગ સુધી પહોંચાતું નથી. કોઈ આપની વાતમાં વિરોધ લાગતો નથી, કાંઈ અમને બીજું નડતું નથી, દખલ થતી નથી. હવે આમાં જીવ ક્યાં અટકે છે? ત્યારે ગુરુદેવ શ્રી એમ કહેતા કે રાગની પુણ્યની રુચિ છે ત્યાં સુધી, શુભની રુચિ છે ત્યાં સુધી શુદ્ધાત્મામાં પહોંચાશે
નહીં.
એ વાત અનેક વાર થઈ છે, બહુ સ્પષ્ટ રીતે થઈ છે. એ જ વિષયને પૂજ્ય બહેનશ્રીએ એક વિધિના, યથાર્થ વિધિના ક્રમના હેડિંગ નીચે લઈને એક વિભાગ પાડીને વિષયને વધારે સ્પષ્ટ કર્યો છે. ચોંટ મારી જાય એવો વિષય છે. યોગ શુદ્ધ કરવો છે, નિર્વિકલ્પ થવું છે, પણ શું છે આ મૂળમાં ક્યાં નડે છે? કે જીવ રુચિને તો પલટાવતો નથી, એને શુભ વિકલ્પ થાય છે. અરે આત્માના વિકલ્પ થાય છે સ્વાધ્યાયના બાને તો ભાવ સારા થાય, બહુ સારા ભાવ છે આજ, મને બહુ સારા ભાવ. પણ તને શું રુચ્યું છે? એવો વિકલ્પ થયો એ રૂચ્યો છે, કે અંદર કોઈ જ્ઞાન તત્વ આત્મતત્વ છે એ રૂચ્યું છે? કાંઈક અંદર વિચારીને બેને જુદું તો પાડ, કે તને તારી રુચિનો વિષય શું છે, તને ગમવાનો વિષય શું છે? જ્યાં જાણે અજાણે જીવને આત્માના વિકલ્પને બાને પણ રાગ રૂચે છે, ત્યાં સુધી એને કોઈ રીતે રાગની રુચિ એને આત્માની રુચિમાં આવવા દેતો નથી. ઉપયોગ પલટવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પણ એ યથાર્થ વિધિના ક્રમનો જેને માર્ગનો ખ્યાલ નથી એને એ પ્રશ્ન થાય છે કે આટલા આટલા કાળ સુધી શાસ્ત્રો વહેંચ્યા અને આત્માનો અભ્યાસ કર્યો, તત્વનો અભ્યાસ કર્યો ને કેમ કંઈ કામ થતું નથી? ભાઈ, રુચિ અપેક્ષાએ તે જરા પણ કામ કર્યું નથી. ઉલટાની રાગની રુચિને પુષ્ટ કરી છે કે કેમ એની પણ તને ખબર નથી. બહુ ભાગ તો એવું થાય છે કે રાગની રુચિ પુષ્ટ થવાથી પછી લાંબા ગાળે દર્શનભોની વૃદ્ધિ થઈ હોવાને લીધે પછી તત્વજ્ઞાનનો વિષય પણ સ્થૂળ થઈ જાય છે. પછી તત્વમાં જે પહેલાં સૂક્ષ્મ વિચારણા ચાલતી હોય એ પણ એની ઓછી થઈ જાય, અને ઉલટાનો અભ્યાસ કરતાં 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 એ સ્થૂળ થઈ જાય છે. એવી પરિસ્થિતિમાં જીવ આવી જાય છે. એનું કારણ કે પહેલેથી આ વિષય ઉપર એનું ધ્યાન નથી ગયું, બરાબર, કે મારી રુચિ કામ ક્યાં કરે છે. એક મોટલે જાડી બુદ્ધિએ એક વિચાર કરી રાખ્યો છે, હું તો તત્વજ્ઞાનનો અભ્યાસ કરું છું ને, અને એ રીતે પકડે કે જુઓ, મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમલજીએ એમ કહ્યું કે તત્વજ્ઞાનનો અભ્યાસ સમ્યક દર્શન પામવાનું નિમિત્ત છે. અમે ક્યાં બીજી ક્રિયામાં પીડ્યા છીએ? બીજી ક્રિયાવાળાને નિમિત્ત નથી કીધું, એક તત્વજ્ઞાનનો અભ્યાસ છે, સમ્યક દર્શન પામવાનું નિમિત્ત. તો તત્વજ્ઞાનનો અભ્યાસ તો કરીએ છીએ, જેટલો બને એટલો વધારે કરીએ છીએ. હવે જો તત્વજ્ઞાનનો અભ્યાસ કરતો હોય તો આમાં આ વાત છે કે તારી રુચિ વિકલ્પની રાગની છે, કે તારી રુચિ જ્ઞાન સ્વભાવી આત્માની છે? તો કે એ જ ખબર નથી. એ ખબર નથી તો તત્વજ્ઞાનનો શું અભ્યાસ કર્યો? એ તત્વજ્ઞાનનો અભ્યાસ નથી, પણ એ જેમ બીજા બીજી બાહ્ય ક્રિયાની અંદર હલવાઈ ગયા છે, સલવાઈ ગયા છે, તું પણ આ એક બાહ્ય ક્રિયામાં સલવાઈ ગયો છું, આમાં ને આમાં કાંઈ ફેર નથી, એ પણ મિથ્યાતને દ્રઢ કરે છે. તું પણ મિથ્યાતને જ દ્રઢ કરે છે, બીજું કાંઈ એમાં છે. બહુ ચોખ્ખી વાતો કરી છે, આવી જે વાતો કરી છે એ એકદમ સ્પષ્ટ કરી છે. તત્વજ્ઞાનનો અભ્યાસ કરતો હોય તો ઊભો રહે એક વાર, અંદર જોઈ લે તારી રુચિ રાગમાં કામ કરે છે કે તારી રુચિ આત્મામાં જ્ઞાનમાં કામ કરે છે. અહીંયા લાલ બત્તી મૂકી છે, આ માર્ગે જઈશ નહીં, રાગના માર્ગે જઈશ નહીં, અહીંયા લાલ બત્તી છે, એ માર્ગે આગળ વધવા જેવું નથી. મેળ છે એને, બંનેને મેળ છે. જેને આત્મ પ્રાપ્તિની ભાવના છે, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે, એને આત્માની રુચિ છે, એને ઓળખાણ થવાની ક્રિયામાં સુગમતા થાય છે. અથવા ભેદ જ્ઞાન કોને થાય કે જેને સ્વરૂપની આત્માની ભાવના હોય એને થાય, નહીતર એ પણ એક ફરિયાદ સાંભળવા મળે છે કે ભેદ જ્ઞાન થતું નથી. ભેદ જ્ઞાન કરવું એમાં અમને વાંધો નથી, એ વાત સાથે અમે સંમત છીએ કે ભેદ જ્ઞાન કરવા યોગ્ય છે, પણ ભેદ જ્ઞાન થતું નથી પછી શું કરીએ? કે કાં પૂજા કરીએ, કાં ભક્તિ કરીએ, કાં શાસ્ત્ર વાંચીએ, ત્યાં સાંભળીએ, કંઈક ને કંઈક આવું ને આવું કરીએ, પણ ભેદ જ્ઞાન થતું નથી. ભેદ જ્ઞાન થતું નથી એ તારા સ્વરૂપની ભાવનાની ખામીને પ્રસિદ્ધ કરે છે, પ્રદર્શિત કરે છે. કે કેમ તને ભેદ જ્ઞાન થતું નથી? કે તને આત્માની ભાવના જ નથી. જો આત્માની ભાવના હોય તો ભેદ જ્ઞાન થાય, ભેદ જ્ઞાન થાય તો સ્વરૂપની ઓળખાણ થાય, ઓળખાણ થાય તો અનન્ય રુચિ પ્રગટે, અનન્ય રુચિ પ્રગટે તો ઉપયોગ આત્મામાં સહજપણે આવ્યા વિના રે. ઓટોમેટિક આ બધી લાઈન તો છે. મૂળમાં ભાવનાનો વિષય તો એક આધારભૂત વિષય છે બધા પરિણામને, એટલે આ શાસ્ત્રમાં તો ભાવનાનો વિષય ખૂબ જ લેવામાં આવ્યો છે. એ આપણે કહ્યું 21મું બોલાવી ગયો, 23મું બોલાવી ગયો, એ બધા ભાવનાના જ બોલાવી ગયો. કે ભાવના તો અંદરથી આંતરડીમાંથી ભાવના ઉઠવી જોઈએ, 23મું બોલે છે. એ ઉગ્ર ભાવના હોય એને સ્વકાર્ય કરવામાં બીજી તકલીફ નથી. અને ભાવનાની ખામીમાં તો પરાણે પરાણે કામ કરવા જેવી વાત થાય, હઠથી કામ કરવા જેવી વાત થાય, એનાથી તો કોઈ માણસ નથી કહેતા કે રોતો રોતો જાય એ મુવાના સમાચાર લાવે. એમ પરાણે પરાણે કામ કરે એમાં શું ભલી વાર હોય? પરાણે મોકલો ધક્કો મારીને કોઈને, ઉઠા કામ કર, કેમ કરતો નથી, એમાં શું ભલી વાર હોય? એ કામમાં એનું દિલ લાગે નહીં, એ કામમાં એનું કોઈ લક્ષ રહે નહીં. બહુ આ બોલ જે 36મો બોલ છે એ બહુ સિદ્ધાંતિક પદ્ધતિથી આવેલો છે. કે ઉપયોગ નહીં પલટે, રુચિ અંતરંગ રુચિ પલટાયા વિના ઉપયોગ નહીં પલટે, એમને એમ ઉપયોગ પલટાવવાના પ્રયત્ન કરનારાઓ જોવામાં આવે છે ધર્મના ક્ષેત્રમાં, તે જીવોને તે ઉપયોગના પલટવાની સફળતા મળતી નથી. એ રીતે અહીંયા 36મા બોલમાં આ વિષય ઉપર બહુ સારો પ્રકાશ ફેંક્યો છે. એકદમ ચોખ્ખી ચોખ્ખો વિષય થઈ જાય એટલે વાત સ્પષ્ટ થાય છે કે પ્રથમ રુચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સહજ જ થઈ જશે. કેમ કે રુચિનો વિષય આત્મા છે અને આત્મા જે રુચિનો વિષય છે એમાં આત્મા ઉપર એટલું વજન જાય છે કે ઉપયોગરૂપ પરિણામ ઉપર પણ એટલું વજન પછી રહેતું નથી. ઉપયોગ શુદ્ધ ઉપયોગમાં અથવા અંતર્મુખ ઉપયોગમાં સ્વસંવેદન છે અને સ્વસંવેદન સ્વરૂપ મૂળ આત્મા છે. આત્મા જ્ઞાનથી, જ્ઞાન સ્વભાવથી જોઈએ તો સહજ સ્વસંવેદન સ્વરૂપ જ છે, સહજ સ્વસંવેદન સ્વરૂપ છે. એનો સ્વભાવ પરિણામમાં પણ સ્વસંવેદનપણે રહેવાનો અને થવાનો જ એનો સહજ સ્વભાવ છે. એવો હું છું એટલું રુચિનું હું પણ જેટલું જોરથી જાય છે, સ્વસંવેદનનો જેમ દૂધ ઉભરાઈને બહાર આવે કપેલામાંથી, એમ સ્વસંવેદનનો ઉભરો અંદરથી આવે. જો સહજ સ્વસંવેદનમય આત્માને રુચિથી સેવવામાં આવે તો સ્વસંવેદન તો ઉભરાઈને બહાર આવે એવી ચીજ છે. એના માટે કંઈ સ્વસંવેદન કરવું છે એ વિકલ્પની જરૂર નથી. મારે સ્વસંવેદન કરવું છે, મારે સ્વસંવેદન કરવું એ વિકલ્પની એની જરૂર નથી. આત્મા જ પોતે સહજ સ્વસંવેદન સ્વરૂપ છે એની રૂચિના રૂચિમાં આવવું જોઈએ. સ્વસંવેદન આપોઆપ છે, સહજ છે એટલે આપોઆપ છે, ઓટોમેટિક છે. આ માર્ગની વિધિ છે. અવિધિએ કોઈ કાર્ય થતું નથી, ગમે તે કરે તો, પણ અવિધિએ તો કોઈ કાર્ય વાત જ નથી. ક્યાંય મોટી વાત આ છે, કોઈ વાત નથી. એટલા માટે તો બહુ મહત્વ છે આ વિવાદોનું, ઘણો વિશેષ મહત્વ છે.
આવતીકાલનું પ્રવચન